කරුණාකර මූලාසනයේ සඳහා මන්ත්‍රීවරයෙකු නමක් යෝජනා කරන්න.
මම එයාට උන දාදෙනේ පත් කෙරුවා මේ
බෝඩ් එකට.
කවුන්සිල් එක. එහෙම කළා මේ මන්ත්‍රී ඔයාල.
ගරු විජේදාස රාජපක්ෂ මහතුමා.
අනිත් 15 දින තව.
ගරු සභාපතිතුමනි, මම ආරම්භයේම පොඩි කරුණක් පැහැදිලි කරන්න දෙනවා. අද උදේ මේ විවාදය ආරම්භ කරන අවස්ථාවේදී ඒකාබද්ධ විපක්ෂයේ ගරු දිනේෂ් ගුණවර්ධන මැතිතුමා යම්කිසි පනතක් සම්බන්ධව සංශෝධන අවශ්‍ය බවත් වෙනත් දිනයක ඡන්දය තියන්න ඕනේ කියලා යෝජනාවක් ඉදිරිපත් වුණා. නමුත් මම එතුමත් එක්ක පස්සේදී සාකච්ඡා කරලා බලනකොට ගරු සභාපතිතුමනි, මේ අද දින අපරාධ නඩු විධාන සංග්‍රහයේ තියෙන කාරණය සම්බන්ධයෙන් නෙවෙයි, යම්කිසි පැටලවිල්ලක් වෙලා තියෙනවා ඉදිරියේදී ගේන්න බලාපොරොත්තු වෙන දැනට පාර්ලිමේන්තුව ඉදිරිපත් කරලා තියෙන. ඒ කියන්නේ නීතිඥවරුන්ට සැකකරුවන් කෙරෙහි ප්‍රවේශය ලබා ගැනීමේ අයිතිය ලබා දීම සඳහා වූ පනත් කෙටුම්පත්. ඒ පනත් කෙටුම්පත් කියන අදහසින් තමයි එතුමා මේ කාරණය ඉදිරිපත් කරලා තියෙන නිසා යම්කිසි පැටලවිල්ලක් තියෙන එක නිසා මේ අද පනත පිළිබඳව එහෙම විරෝධතාවයක් නැහැ කියන කාරණේ දැන් පැහැදිලියි. ඒ වගේම මේ ගරු සභාපතිතුමනි, මම දිවාහාරයට පෙර සාකච්ඡාවට භාජනය කරමින් සිටියේ අපේ රටේ නීති සම්පාදනය කිරීමේලා ජාත්‍යන්තරයෙන් අපිට තිබෙන ඉල්ලීම්, ඒ වගේ යම් ආකාරයේ බලපෑම්. දැන් එක පැත්තකින් අපිට GSP සහනය ලබා දීම සඳහා අපේ රටේ නීති ප්‍රතිසංස්කරණ බොහොමයක් කරන්න ඕනේ කියලා කොන්දේසි පැනෙව්වා. අපි දැන් ඒ නීති බොහෝ දුරට ඒ ප්‍රතිසංස්කරණ කරලා තියෙනවා. හැබැයි කෙනෙකුට මේක අර්ථ නිරූපණය කරන්න පුළුවන් මේක විදේශීය රටවල් වලට සංවිධානවලට ඕන විදිහට අපි මේක කරයි කියලා. ඒ සම්බන්ධ සභාපතිතුමනි, බොහොම පැහැදිලිව අපි කියනවා අපේ රටේ ජනතාවගේ මානව අයිතිවාසිකම් ආරක්ෂා කරන්න, අපේ රටේ ජනතාව වෙනුවෙන් යුක්තිය සාධාරණය ඉෂ්ට කරන්න අපිට විදේශීය රටවල් වලින් බලපෑම් කරන්න උවමනා නැහැ. ඉල්ලීම් කරන්න උවමනා නැහැ. අපේ රටේ ජනතාව පිළිබඳව අපිට නැති කැක්කුමක් ජාත්‍යන්තර සංවිධානයට හෝ වෙනත් රටවල් වලට තියෙන්න බෑ. ඒක නිසා අපි රාජතාන්ත්‍රික භාවය, මිත්‍රත්වය රටවල් සමග ආරක්ෂා කර ගනිමින් අපි කරන්නේ අපේ රටේ ජනතාව වෙනුවෙන් අපේ තියෙන අවශ්‍යතා ඉෂ්ට කරන්න. ඉතින් ඒ සම්බන්ධව එක පැත්තකින් අපිට කියනවා යාන්ත්‍රණ දාලා දඬුවම් කරන්න, ඒ පිළිබඳව නීතිමය පියවර ගන්න කියලා. අනිත් පැත්තෙන් කියනවා සංහිඳියාව ගේන්න කියලා. ඉතින් මේ දෙක හරියට මේ රේල් පීලි දෙක වගේනේ, කවදාත් එකට එකතු කරන්න බෑ. දැන් මේවා පිළිබඳව අතීතයේ ආරස්වමින් කවුරු හරි ඉදිරියට ඇවිල්ලා සාක්කියක් දීලා මෙයා තමයි අරක කරේ, අරයා තමයි මේක කරේ, මේක තමයි මානව හිමිකම් උල්ලංඝනය, මේක තමයි යුද අපරාධ. දැන් එහෙම කියන කවුරු හරි සාක්ෂි ඉදිරිපත් කරනකොට, ප්‍රකාශන කරනකොට එක පැත්තකින් මේ රටේ ඒකීයභාවය වෙනුවෙන්, මේ රටේ ස්වෛරීත්වය වෙනුවෙන් ජීවිත පරදුවට තියලා ජීවිත පූජා කරමින් සටන් කරපු හමුදාවල පොලිසියවල නිලධාරි කැළඹීමකට පත් වෙනවා. ඒ කැළඹීමකට පත්වීම තුළ නැවත වෙන්නේ මොකද්ද? ආපහු සිංහල ජනකොටසයි දෙමළ ජනකොටසයි අතර විරසකයක් ඇති වෙනවා. දැන් මේ වීරසකය හදන ගමන්ම අනිත් පැත්තට කියනවා අපිට මේගොල්ලත් එක්ක සංහිඳියාවක යන්න කියලා. කොහොමද මේ දෙක එකට යන්නේ? මේ දෙක එකට යන්න බෑ. මේ දෙක එකට යන්න යනවයි කියන්නේ ආපහු ගැටුමකට යනවයි කියන එක. තව එහෙම නැත්නම් යුද්ධයකට තල්ලු කරන්න මේ මාවතක් විවෘත කිරීම. ඉතින් ඒක නිසා මේ පිළිබඳව විශේෂ වගකීම තියෙන මේ පාර්ලිමේන්තුවට. මේන් ඉදිරියට පසුගිය අවාසනාවන්ත දශක තුනේ තිබුණා වගේ අර්බුදයක් ජාතීන් අතර, ආගම් අතර හෝ කුමන ජන කොටස අතර ඇතිවීම වළක්වා ගැනීමට මේ පාර්ලිමේන්තුවට වගකීමක් තියෙනවා. අපි දන්නවා ඉතිහාසය ගත්තම ගරු සභාපතිතුමනි, සාමයේදී වීරයෝ නැහැ. සාමය ආරක්ෂා කරන මිනිහට කිසිම වටිනාකමක් නැහැ. සාමය ආරක්ෂා කරන මිනිහා ඉතිහාසයට එකතු වෙන්නේ නැහැ. වීරයෝ බිහි වෙන්නේ ගැටුමේදී. යුද්ධේ හදන මිනිස්සු නෙමෙයි, යුද්ධය ඉවර කරන මිනිස්සු වීරයෝ බවට පත් වෙනවා. හැබැයි සාමේදී ඕක වෙන්නේ නැහැ. සාමේ තියෙන කාලෙට කවුද මේ සාමේ රකින්න කියන මිනිහට වැදගත්කමක් තියනවද කියලා කියන්නෙත් නැහැ. ඉන්දියාවේ නිසා සාමේ ආරක්ෂා කර ගැනීම අපේ යටි අරමුණු වලින් තොරව අපේ හදවත් තුලින් එන්න ඕන එකම ශ්‍රී ලාංකික ජාතියක් විදිහට ඉදිරියට යන්න පුළුවන් ආකාරයට අපේ රටේ අවශ්‍ය නීති ප්‍රතිසංස්කරණ කරන්න. දැන් GSP සානේ අපිත් දැන් බලන් හිටිය අවුරුදු දෙකක් හිට ලැබෙයි අනිද්දා ලැබෙයි කියලා දැන් කියනවා මැයි වල කියලා ඊට පස්සේ තව කවදයිද කියලා දන්නේ නැහැ. දැන් අපි මේ රටේ ජාත්‍යන්තර දේශපාලන විචාරකයන්ට අනුව අවුරුදු 30 40කින්වත් මේ රටේ වෙන්නේ නැහැ කියන දේශපාලන පරිවර්තනය කරා. එදා අතිගරු ජනාධිපතිතුමාත් ගරු අග්‍රාමාත්‍යතුමාත් එකතු වෙලා මේ රටේ ප්‍රධාන දේශපාලන පක්ෂ දෙක පළවෙනි වතාවට එකට එකතු කරලා ජාතික ආණ්ඩුවක් හදලා ඒ පරිවර්තනය අපි කරා. අපි 19 වෙනි ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථා සංශෝධනය ගෙනල්ලා රටේ යහපාලනය ඇති කරා. තොරතුරු ලබා ගැනීම මේ පනත ගෙනල්ලා තොරතුරු ලබා දීමේ අයිතිය තහවුරු කළා. ආණ්ඩුවක් විදිහට යහපාලනය කියලා අපිට යොබ්බට මොනවද කරන්න පුළුවන්. දැන් සමහරු කියනවා මේක යමපාලනය කියලා මාධ්‍යවලින් මඩ ගහනවා. මේ ආණ්ඩුව යහපාලනය සඳහා මුකුත් නොකර වගේ කතා කරනවා. දැන් සමහර කරුණු කියන්න කනගාටුයි ගරු සභාපතිතුමනි. දැන් අපි පෙබරවාරි මාසේ 3 වෙනිදා 12ට ගැසට් කරා අපේ ජනමාධ්‍ය ඇමතිතුමා තොරතුරු දැන ගැනීමෙන් පනත ක්‍රියාත්මක කරා. දැන් මේ පනත ක්‍රියාත්මක කරන්න රෑ 12ට ගැසට් කරපුවාම පහුවෙන්දා උදේ 9 වෙනකොට පළවෙනි ඉල්ලීම් දෙක එනවා තොරතුරු දැනගන්න. කවුද මේ ඉල්ලීම් ඉදිරිපත් කරන්නේ? ට්‍රාන්ස්පරන්සි ඉන්ටර්නැෂනල්. දැන් කාගේ තොරතුරුද මේ ඉල්ලන්නේ? මේ රටේ ජනාධිපතිගේ, මේ රටේ අගමැතිගේ. මොකද්ද මේ හේතුව? මේ තොරතුරු දැනගැනීමේ පනත මේ දෙපළ ගෙනාපු නිසා රටේ පූර්ව නිගමනයක් විදිහට හදනවා මේ දෙන්න තමයි මේ රටේ ඉන්න හොරු දෙන්න. දැන් මේ හොරු දෙන්නගේ වත්කම් ප්‍රකාශ දෙක තමයි ඉස්සරලම ඉල්ලන්නේ. කවුද මේක කරන්නේ? මේ ට්‍රාන්ස්පරන්සි ඉන්ටර්නැෂනල් පාරිදෘශ්‍යභාවය පිළිබඳව අධිපතිවරු. දැන් මොකද්ද මේකේ පදනම? දැන් යහපාලනයක් ඇති කරන්න මේ වගේ කැපකිරීමක් වෙනසක් කරපු නායකයින්ට දුන්න ගෞරවය ඒකද? දැන් මේ සමහර එන්ජිඕ කාර්යෝ ඩොලර් කුට්ටියේ ප්‍රමාණය අනුව මේ වගේ දේවල් වලට ඉදිරිපත් වෙනවා. දැන් ඒ එන්ජිඕ එකේ තියෙන පාරිදෘශ්‍යභාවය මොකද්ද? රටට හෙලි කරනවද? කොච්චර ඩොලර් ගන්නවද ඒගොල්ලෝ කියලා? දැන් ඇයි මෙහෙම දෙයක් කරන්න හේතුව? අපිට ප්‍රශ්නයක් නැහැ ජනාධිපතිතුමාගේ, අගමැතිතුමාගේ වත්කම් බැරකම් ප්‍රකාශ ඉල්ලන්න. ඒක නෙවෙයි ප්‍රශ්නේ තියෙන්නේ. දැන් මේ වගේ මේ රටේ කවදාවත් නොවෙතයි කියලා ජනතාව ලෝකේ බලාපොරොත්තු නොවෙච්ච වෙනසක් කරපු රාජ්‍ය නායකයෝ දෙන්න හංගඩු ගන්න යන්න එහෙමද? ඒකටද යහපාලනය කියලා කියන්නේ? අද මාධ්‍ය පවා මේ යහපාලනය පිළිබඳව තියෙන දැඩි විවේචන. ඒක හොඳයි. අපි පිළිගන්නවා. අපි බොහොම විවෘතයි, ප්‍රජාතන්ත්‍රවාදී, විවේචන වලට ඔරොත්තු දෙනවා. හැබැයි ඒ විවේචන වලට විවේචන කරනකොට ඒකට සාධාරණ පදනමක් තියෙන්න ඕන. එහෙම සාධාරණ පදනමක් නැතුව එහෙම විවේචනය කරනවා නම් ඒ කියන්නේ මේ රටේ යහපාලනේ කන පිට ගහන්න තමයි හදන්නේ උත්සාහය. දැන් පහුගිය කාලේ මේ රටේ මාධ්‍යවේදීන්ට කතා කරන්න බෑ, මාධ්‍යවේදීන්ට ලියන්න බෑ. කට කැපුවා, කොන්ද කැපුවා, අතපය කැඩුවා, 80 ගාණක් රටෙන් පැන්නුවා, මාධ්‍ය ආයතන 8ක් ගිනි තිව්වා, මාධ්‍යකරුවෝ 13 දෙනෙක්ට වැඩි ප්‍රමාණයක් ඝාතනය කළා. දැන් එදා අපි හිටියා ගැන කතා කරන්නේ, මේ පාර්ලිමේන්තුව අපි ගැන කතා කරා, පාරේ කතා කරා, ජනතාව කතා කරා. දැන් ඒ ක්‍රමේ වෙනස් කරන්න ඕනයි කියලා තමයි මේ යහපාලනේ ගේන්නේ කිව්වේ. දැන් ඒක ගෙනාවා. මේ රටේ ප්‍රගතිශීලී ජනතාව එකට එකතු වෙලා ගෙනාවා. දැන් අද එදා ආණ්ඩුවට වැඩිය ප්‍රහාර පිට ප්‍රහාර එල්ල කරන්නේ යහපාලනේට. අද බොහෝ මාධ්‍යවලට යහපාලනේ වහ කඳුරු වගේ. හැබැයි අපේ මාධ්‍ය සහෘදයන්ට අපි මතක් කරලා තියෙනවා තමුන්නාන්සලා ඔය දඟලන්නේ තමුන්නාන්සලාගේ උත්සාහය යහපාලනේ ඉවර කරන්න. හැබැයි යහපාලනේ ඉවර කරපු දවසට මාධ්‍ය මහත්වරුනි අපි මතක් කරනවා තමුන්නාන්සලාට ගල් ගහනකොට, කට කපනකොට, මාධ්‍ය ආයතන වලට ගිනි තියනකොට, මාධ්‍යකරුවෝ එල්ල මරා දානකොට, මහපාරේ මහදවාලේ මේ පාර්ලිමේන්තුවේ කවුරු කතා කරන එකක් නැහැ. මේ රටේ මහ ජනතාව ඒ ගැන උනන්දු වෙන්නේ නැහැ. ඕන දෙයක් උනාවි කියලා අහක බලාගෙන ඉන්නවා. දැන් ජනමාධ්‍ය වලටත් හුඟක් ආයතන වලට ඕන රටේ තත්ත්වෙට ගෙනියන්න. ඒක තමයි මේකෙන් පැහැදිලි වෙන්නේ. ඉතින් මේ තත්ත්වයේ යටතේ රජයක් විදියට අපි මේ නීති පැනවීමේදී යහපාලනය ඇති කරලා තියෙනවා. GSP සහනය පිළිබඳවත් අපි කතා කරා මීට පෙර අපි සෑහෙන වෙනසක් කරලා තියෙනවා. ඒක දෙනව නම් දෙන්න කාලෙත් හරි. හැබැයි බටහිර රටවල් අපේ මිත්‍රශීලී රටවල් කියලා අපි පෙර ආණ්ඩුවට වැඩිය මධ්‍යස්තව සුහදව හොඳ රාජතාන්ත්‍රික ප්‍රතිපත්තියක් අනුගමනය කරනකොට අපිට සීමාව ඉක්මවලා කියනවා නම් අර නීතිය ගෙනෙන් මේ නීතිය ගෙනෙන් කියලා මේ GSP සහනය දෙන්න. ඒ කියන්නේ අපේ දුප්පත් අපේ රටේ දුප්පත්කම පාවිච්චි කරලා අපේ රටේ ස්වාධිපත්‍යයට එක බලපෑමක් කරන්නේ. ඒ නිසා එහෙම මැදිහත් වීම බලපෑම් කරනවා නම් අපි ඒකට එකඟ නැහැ. අපි ඒක අනුමත කරන්නේ නැහැ. දැන් අද හම්බන්තොට වරාය බදු දීම පිළිබඳව මහ විශාල ප්‍රශ්න තියෙනවා. රටේ ජනතාව අවදියෙන් ඉන්නේ. අපි දන්නවා හම්බන්තොටින් මහ අවුලක් ඇති වුණා. හම්බන්තොටින් පාලනයක් ආරම්භ වුණා වගේම හම්බන්තොටින් රට අවුල් වුණා. එදා හම්බන්තොටට චීන රජයත් එක්ක වරායක් ගන්න සාකච්ඡා කළා.
තව විනාඩි 4ක් තියෙනවා.
ඔව් තව විනාඩි 10ක් ඇතුළු කරන්න මගේ නියෝජ්‍යතුමාගෙන්. එදා ගරු සභාපතිතුමනි
මොකද්ද පොයින්ට් ඔබට ප්‍රශ්නයක් අහන්න අවසරද? මේ අධිකරණය සම්බන්ධයෙන් ප්‍රශ්නයක් ගරු ඇමතුමනි, මේ විශේෂයෙන් දේශපාලන සිරකරුවන් එහෙම නැත්නම් දේශපාලන පළිගැනීම් ගැන. මොකද පසුගිය දවසක මේ පාර්ලිමේන්තුවේ කතා කරා විමල් විරංශ මන්ත්‍රීවරයාව අත්අඩංගුවට අරන් තියෙන්නේ දේශපාලන සිරකරුවෙක් දේශපාලන පළිගැනීමක් හැටියට කියලා. ඉතින් මේ 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 කාරණය කොහොමද නිර්වචනය කරන්නේ අධිකරණ ශේෂ්ත්‍රයේදී? මොකද්ද මේ දේශපාලන සිර දඬුවම කියන එක කියන ඔබතුමා පැහැදිලි කරොත් හොඳයි. මොකද මේ සම්බන්ධයෙන් මෙතුමාලගේ පැත්තෙන් ඊයේ මටයි අලගේවන්න මෙතුමාටයි චෝදනා කරා. නමුත් අපි නිර්දෝෂී. නමුත් මේ නිර්දෝෂී පුද්ගලයන් චෝදනා කරමින් මේගොල්ලෝ දේශපාලන සිරකරුවන් හැටියට කියනවා. මේක ගැන පොඩ්ඩක් පැහැදිලි කරන්න කියන.
මෙහෙමයි. මම ගරු මන්ත්‍රීතුමනි, මම අධිකරණ ඇමතිවරයා විදිහට හරි මම උත්තර දෙන්න.
ඇමතුමා පැහැදිලි කරා.
මම දෙකට දෙන්නටම උත්තර දෙන්න ගරු මන්ත්‍රීතුමා.
කාලය අඩු නිසා පැහැදිලි කරන්න.
ගරු ඔව්. කාලය කියන්නේ අවශ්‍ය වුණොත් දික් කරන්න එනවා ගරු මේ සභාපතිතුමනි. දැන් මේ ප්‍රශ්නේ ගත්තම මම අධිකරණ ඇමතිවරයා විදියට ගරු සභාපතිතුමනි, ගරු විමල් විරංශ මැතිතුමාට තිබෙන චෝදනාව මොකද්ද කියලා මම දන්නේ මාධ්‍යයෙන්. එතුමා අත්අඩංගුවට ගත්තේ ජනාධිපතිතුමා නෙවෙයි. එතුමා අත්අඩංගුවට ගත්තේ අගමැතිතුමාත් නෙවෙයි. පොලිසිය බාර ඇමතිතුමත් නෙවෙයි. මං හිතනවා හරු කුමාරි ජනනායක මන්ත්‍රීතුමත් නෙවෙයි කියලා. මොකද මාධ්‍ය මන් දැක්ක ඔබතුමාගේ නමත් දාලා තියෙනවා. එතුමා පොලිසිය අත්අඩංගුවට අරන් තියෙන්නේ පොලිසිය. අපිට කිව්වේ මොකක් කරන්න කියලාද? මේ පාර්ලිමේන්තුවේ 225 එකඟුනේ මොකේද? පොලිසිය ස්වාධීන කරන්න කියලා. අපි පොලිසිය ස්වාධීන කරුවා, පොලිස් කොමිසමක් පත් කරුවා. පොලිසිය දැන් කාටවත් යටත් නැහැ. අපිට නියෝග දෙන්න බලයක් නැහැ. අපි නියෝග දෙන්න අවශ්‍යත් නැහැ. දැන් ඔවුන් ස්වාධීනව රාජකාරී කටයුතු කරගෙන යනවා. දැන් ඉන්දක පොඩ්ඩක් පැහැදිලි කරන්න. ඉන්දකෝ දැන් අහපු එකට පැහැදිලි. ඉන්දක පොඩ්ඩක් එකින් එක කියන්න. එතකොට ගරු සභාපතිතුමනි, එදා මේ සඳාන ආණ්ඩුව හදපු පාතක යෝධය තමයි ශ්‍රීපති සූර්යාරච්චි. ඔහු මගේ කනිෂ්ඨ නීතිඥවරයෙක්. කොයි 50 හදාන්න ජනතා විමුක්ති පෙරමුණත් එක්ක නිදි මරාගෙන මේ පාර්ලිමේන්තුවේ ඉන්න එක්සත් ජනතා නිදහස් සන්ධානයේ නායකයෝ ඒක දැකලත් නැහැ. අපි ගහපු අත්සන් කරපු ඩමිය තමයි දැක්කේ ශ්‍රී ලංකා නිදහස් පක්ෂ නායකයෝ. එදා මහන්සි වෙලා එදා කදිරගාම රැමතුමා, අනුර බණ්ඩාරනායක මැතිතුමා, චන්ද්‍රිකා මැතිනිය, අනුර කුමාර මැතිතුමා, මංගල මැතිතුමාලා අපි ඒ කරලා එදා සන්ධාන ආණ්ඩුව හදලා ශ්‍රීපති සූර්යාරච්චි ගරු හිටපු ඇමතිතුමා එතුමා යම් කිසි කාරණයක් නිසා විපක්ෂයට ගියා. එතුමා හිරේ දැම්මා. මොකද චෝදනාව? ඇමති කාලේ එතුමා අවුරුදු 16ක් පරණ ජීප් එකක් පාවිච්චි කරලා තියෙනවා. ඇමතිකමෙන් යනකොට ඒක ගරාජ් එකේ තිබුණා. ඒ ගරාජ්‍යගේ තිබුණ ජීප් එක අවභාවිතා කරයි කියලා සති හයක් හිරේ දැම්ම. සති හයක් හිරේ දැම්ම. සන්ධාන ආණ්ඩුව ඒ චෝදනාවට වාහනය අවභාවිතා කරයි කියලා ගරාජ්‍යගේ තිබුණ වාහනය සම්බන්ධව මිනිස්සු මන්ත්‍රීතුමාලා හිරේ දානකොට එතන යුක්තිය සාධාරණ ඉෂ්ට වෙලා. එතන යුක්තිය සාධාරණ ඉෂ්ට වෙලා. අනිත් කාරණේ දැන් පෞගිය කාලේ තිබුණ අපේ මේ ගරු මන්ත්‍රීතුමා සිඩ්නි ජයරත්න මන්ත්‍රීතුමා 2010 ජනවාරි 13 වෙනිදා පොළොන්නරුවේදී වෙච්ච ඡන්ද කලබලයේ ආරවුලට රජයේ පොදු දේපළට හානි වුණයි කියලා කවුද හිරේ දැම්මේ? සිඩ්නි ජයරත්න මන්ත්‍රීතුමා මාස 6යි. ඉන්දානන්ද සිල්වා මාස 4යි. එස්.කේ. සුබසිංහ හිටපු මන්ත්‍රීතුමා මාස 5යි. ලාල් රාජපක්ෂ මාස 6යි. ශ්‍රීමාල් පෙරේරා මාස 11යි. ගණේෂන් මාස 7යි. සුනිල් රාජපක්ෂ මාස 7යි. මද්දුම බණ්ඩාර මාස 5යි. 28 දෙනෙක් හිරේ දාන් හිටියම් මාස 5කට වැඩිය. ඒක යුක්තිසහගතයි. එදා යුක්තිය ඉෂ්ට වුණා. ඒක තමයි එදා අධිකරණයේ ස්වාධීනත්වය. දැන් අද ඒ වගේම තවත් සිද්ධියක් අරගෙන කියනවා දේශපාලන පරිගැණීමක් කියලා. මොකද්ද අපිට ගන්න තියෙන පරිගැණීම මොනවා? එතුමා මේ විපක්ෂ නායක දඩු ගානේ. කවුද? අපිට එහෙම බොරු චෝදනා හදන්න. ඉතින් එතුමාට අධිකරණයට ගිහිල්ලා ඔප්පු කරන්න පුළුවන් කිසි ප්‍රශ්නයක් නැහැ. මම නිර්දෝෂී. මම මේකක්වත් පාවිච්චි කරේ නැහැ. කෙලින්ම නිර්දෝෂ කරලා තීන්දුව දෙයි. ඒක තමයි කියන්නේ. ඒකට කාගේවත් අවසර ඕනත් නැහැ. තමුන්නාසලට අයිතියක් නැහැ අපිට ඇඟිල්ල දික් කරලා චෝදනා කරන්න. මේක දේශපාලන පරිගැණීමක් කියලා. මේකයට කවුරුවත් නැහැ. මේකයට තියෙන්නේ නීතිය. එදා අවනීතියට නීතියයි කියපෝ මිනිස්සුන්ට අද ඇවිල්ලා මේක අවනීතියයි කියලා තර්ක කරන්න බෑ. එහෙම නීතියක් මේ රටේ නැහැ. ඒක අධිකරණයේ බේරගනි. අධිකරණයේ තීන්දුව කරයි. ඉතින් අධිකරණයේ තීන්දුව දෙන කෙනෙකුට අපි මෙහි විවාද කරන්නේ. ඔව්. ඉතින් ඒක තමයි පොලිසිය රාජකාරිය. ඒක රාජකාරිය. ඉතින් රාජකාරිය කරලා තියෙනවා. එතකොට දැන් ගරු සභාපතිතුමනි, දැන් මම මේ ප්‍රශ්නෙට උත්තර දීලා ඉවරයි. දැන් ඒ ගැන මට තීන්දුව දෙන්නයි තියන්නේ. ඒක අධිකරණයේ බලාගනි. ඈ මොකද? ඔව්, උපවාස කරපුවම හරියයි. උපවාස කරපුවම සමහරලාට හරියනවා. ප්‍රශ්නෙට හොඳ උත්තර හම්බෙනවා. හැබැයි ඒක හරියට කරන්න ඕන. අතරමඟදී දොඩම් බිව්වොත්, ඇඹිලි බිව්වොත් වැඩේ ගස්. ඒක හරියට කරොත් ප්‍රශ්න විසඳෙයි. ඔව්, ඒක තමයි. උපවාසය හරියට කරොත් වැඩේ ප්‍රශ්නේ හරියනවා. නැත්තම් මිනිස්සු උපවාස කරන්නේ නිකම් ජොලියට උපවාස කරනවද? මිනිස්සු උපවාස කරන්නේ දෙකෙන් එකක් තීර වෙන්නේ ඒක වෙයි. ඔව්, හරි. ඔව්, ඒක හොඳයි. උපවාස කිරීම මූලික අයිතියක් අපේ මේ ගරු සභාපතිතුමනි. අපේ ව්‍යවස්ථාව අනුව ඒකත් මූලික අයිතිවාසිකමක්. ඒක මූලික අයිතිවාසිකමයි. කාටවත් නැහැ කියන්න බෑ. මොකද බලෙන් කවණ්ඩේ ගිහිල්ලා එදා බලෙන් තැඹිලි පෙව්වා වගේ. එතකොට ගරු සභාපතිතුමනි, මම මේ කතා කරේ වැඩි වෙලාවක් නොගෙන අවසාන වශයෙන් අපි කතා කරා මේ රටේ ප්‍රශ්නයක් ගැන කතා කරා. මේ හම්බන්තොට මේ වරාය පිළිබඳව ජනතාව අතර තියෙන ප්‍රශ්නේ. දැන් මේ අපි දන්නවා මේ හම්බන්තොටට වරායක් ඕනේ කියන කතාව මේ රටේ තිබුණා සෑම ආණ්ඩු කාලෙකම. මේකට සැලසුමකුත් හැදුවා. ඇමරිකානු ඩොලර් මිලියන 300කින් හම්බන්තොටට ධීවර වරායක් සහ බංකරින් පහසුකම් ලබා දීමේ වරායක්. හැබැයි පස්සේ කාලෙක මේක මහා පරිමාණ වරායක් කරලා මිලියන 1100කට වැඩි කරලා මහ පොළවත් ගොඩ කරලා මෙතන වරායක් හැදුවා. දැන් මේ වරාය පවත්වාගෙන යන්න බැරි වුණාම දැන් බදු කිසුමක් ගැන අපේ ආණ්ඩුව සාකච්ඡා කරනවා. දැන් පහුගිය ආණ්ඩුවේ හිටපු අය කියනවා අපි මේ ණය අරගෙන ගිනි පොලියට වරායවල් හැදුවට අපි මේ රට පාවා දෙන්න, මේ රටේ ඉඩම් ටික බදු දෙන්න අපි එකඟුනේ නැහැ කියලා. ඒක තමයි ඒගොල්ලෝ කියන්නේ විත්තිවාචකේ. දැන් අනිත් පැත්තෙන් අපිටත් ආණ්ඩුවක් ඉදිරියට කියන්න පුළුවන් නම් අපිටත් කරන්න දෙයක් නැහැ. මේගොල්ල ණය අරගෙන රට ණයගුලක හිර කරලා තියෙන එක නිසා අපිට විකල්පයක් නැහැ. ඒකනේ අපි කියන්නේ. දැන් බලනකොට දෙගොල්ලන්ටම උත්තර දෙනවනේ. දෙගොල්ලන්ටම උත්තර ප්‍රතිඋත්තර දෙනවා. ඒගොල්ල රට සංවර්ධනය කරන්න ඕන නිසා ගිනි පොලියට ණය ගත්තා. ගෙවා ගන්න බැරි වෙනකම හිර වෙන බව දැනදැන. දැන් අපි මේක ගෙවා ගන්න බැරි බව අපිට තේරෙන නිසා අපිට කරගන්න දෙයක් නැති නිසා අපි දැන් බදු දෙනවා. දැන් ඒක අවුරුදු 99ක බද්දක් කියලා තමයි සාකච්ඡාව තියෙන්නේ. මේක බරපතල කාරණයක් ගරු සභාපතිතුමනි. මේක ආණ්ඩුවේද විපක්ෂයේද කියන කාරණේ නෙමෙයි. රටක ඉඩම් පිළිබඳව යම්කිසි ප්‍රතිපත්තියක් රජයකට තියෙන්න ඕනේ. මොකද මේ දීර්ඝකාලීන බදු කියන්නේ අවුරුදු 99ක් කියන්නේ පරම්පරා තුනක්. එදා චීනට ওই ප්‍රශ්නේ තිබුණා. චීනයට 1880 ගණන්වල සල්ලි නැති නිසා තමයි ඔය හොංකොන් දූපත පවුන් 100කට 99 අවුරුදු බද්දට දුන්නේ. අවුරුදු 99ක් මහා බ්‍රිතාන්‍යෝක පාලනය කරලා 90 ගණන්වල 1990 ගණන්වල නැවත ඒක දුන්නා චීනෙට. හැබැයි ඒක චීනෙට දුන්නේ චීනේ මහ බලවතෙක් වෙච්ච නිසා. පංචමහා බලවතුන්ගෙන් එකක් බවට චීනේ පත් වෙච්ච නිසා චීනෙට හයිය තිබුණා මහා බ්‍රිතාන්‍යෙන් දීපං කියලා ගන්න. එහෙම නැති වුණා නම් ඕක චීනෙට හම්බෙන්නේ නැහැ. හැබැයි අපි තව අවුරුදු 99ක් යනකොට අපි චීනෙ වගේ මහා බලවතෙක් වෙන්නෙත් නැහැ. තව අවුරුදු 99ක් යනකොට මෙරටේ සිංහල දෙමළ මුස්ලිම් මිනිසුන්ට මොනවද වෙන්නේ කියලා තියෙන බරපතල ප්‍රශ්නයක්. ඒක බරපතල ගැටලුවක්. අවුරුදු 99ක් කියන්නේ පරම්පරා තුනක්. අපේ මිනිසුන්ට දෙල් පොලිටිකක් හිටෝගෙන හරි වේලක් කර වේලක් හරි කන්න තියෙන ඉඩම් ටික. නිසා මේ පිළිබඳව ප්‍රශ්න තියෙනවා. ඒක බරපතල කාරණයක්. මේක අපි ආණ්ඩුවේ ඉන්න නිසා මේක අපි ආණ්ඩුවෙන් මේක කරනවයි කියලා අපිට මේ අත හොදගෙන මේවා තමයි මේක තමයි මහා නිවැරදිම දේ ලෝකේ තියෙන හොඳම දේ කියලා එහෙම නිවට තත්ත්වයට අපි පත් වෙන්න සූදානම් නැහැ. මේ පාර්ලිමේන්තුව මේ පිළිබඳව සාකච්ඡා කරන්න ඕනේ. මේක ප්‍රශ්නේ වුණා. අපිට පුළුවන් තරම් මහින්ද රාජපක්ෂ හිටපු ජනාධිපතිතුමාට බණින්න. තමුන්නාසලාටත් පුළුවන් අපේ ජනාධිපතිතුමාට අගමැතිතුමාටයි බණින්න. දැන් මේකට උත්තරයක් තියෙනවද? එතන උත්තරයක් නැහැ. එනිසා මේක බරපතල කාරණයක්. එනිසා මේ පාර්ලිමේන්තුවේ අපි කවුරුත් එකට එකතු වෙලා අපිට ඩොලර් ඕල් උනායි කියලා සල්ලි ඕන උනායි කියලා මේ රටේ අපේ ජනතාවගේ අයිතිය පාව දෙන්න බෑ. ඒක සල්ලි වලට ඩොලර් වලට විකුණන්න බෑ. ඒ අයිතිය අපි රැක ගන්න ඕන. මොකද මේ මිනිසුන්ගේ පාරම්පරිකව අවුරුදු 2600ක් ලක්ෂ ගණන් කෝටි ගණන් මේ රටේ මිනිස්සු ජීවිත පූජා කරලා ආරක්ෂා කරගත්ත භූමිය මේ රටේ ඉන්න පුරවැසියන්ට ගිහිල්ලා ජීවත් වෙන්න එන රටක් අපිට ඉඩකඩ දෙන්නේ නැහැ මේම. අපි කොහේ ගියත් දෙවෙනි පුරවැසියෝ. ඒ නිසා අපේ අයිතිය, අපේ අභිමානය, අපේ ස්වාධිපත්‍ය අපිට තියෙන්න ඕන. රටක් දුප්පත්ුනේයි කියලා විදේශීය බලවත් රටවල් වලට තියෙන හයිය පාවිච්චි කරලා එහෙම රටවල් වලට පීඩනයට ලක් කරන්න ඉඩ දෙන්න බෑ. හැම රටක්ම අපි දන්නවා අපිත් එක්ක ගනුදෙනු කරනකොට තම තමන්ගේ ආර්ථික වාසිය ඩොලර් පවුම් වලින් ගණන් හදලා බලලා ඒවා කරන්නේ. එහෙම තමයි අද මේ විවෘත ආර්ථිකය ලෝකේ යන්නේ. අද ඒ ක්‍රමයට හැඩ ගැහිලා තියෙනවා. හැබැයි අපිට එහෙම වුණයි කියලා අපේ මේ ජනතාවගේ ආත්මය පාව දෙන විදිහට පත් වෙන්න බෑ. එනිසා මේ පිළිබඳව මේ නීති යන පනත් පිළිබඳවත් හුඟක් ප්‍රශ්න මතුවෙන්නේ මෙතනින්. අපේ තියෙන ආර්ථික දුර්වලකම පාවිච්චි කරලා අපිට බලපෑම් කරනවා. අනිත් පැත්තෙන් චීනයට වරාය දෙනවා නම් ඉන්දියාව බලනවා අපිට මොනවද ලැබෙන්නේ කියලා. ඊට පස්සේ ඒගොල්ලන්ට තව එකක් දෙන්න. එහෙම බෙදන්නද මේ රට තියෙන්නේ? එහෙම කරන්න බෑ. අපි දන්නවද ඉන්දියාවට සාධාරණ ප්‍රශ්නයක් තියෙනවා. මේ කලාපයේ බලවතා විදිහට, මේ කලාපයේ ආරක්ෂකයා විදිහට අද ඉන්දියාවත් එක්ක අපිට හොඳ මිත්‍රශීලී සම්බන්ධතාවයක් පවත්වගෙන අපේ ප්‍රශ්නවලට උත්තර හොයන්න මාර්ග තියෙනවා. අපි ඒ දේ නොකරොත් අපි කරන්නේ ඓතිහාසික වරදක්. අද මේ රටේ ජනතාව සටන් කරුවේ නීත්‍යානුකූල හමුදාවක් විදිහට. මේ රටේ ස්වෛරීභාවය ආරක්ෂා කරගන්න ඒ සටන් කරේ මහා ම්ලේච්ඡ ත්‍රස්තවාදී සංවිධානයක් එක්ක. ඒ ත්‍රස්තවාදී සංවිධානය කොච්චර ම්ලේච්ඡද කියලා කියනවනම් මේ ප්‍රශ්නයට විසඳුමක් හොයන්න සද්භාවයෙන් ඉදිරිපත් වෙච්ච ඉන්දිරා මේ කවුද රජීව් ගාන්ධි අගමැතිතුමා ලෝකයේ විශාලතම ප්‍රජාතන්ත්‍රවාදී රාජ්‍යයේ ජනතා නායකයා මරලා දාන්න තරම් මේ සංවිධාන කුරිරු වුණා. ඉතින් ඒ කාලේ හමුදාවට නියෝග දුන්නම යුද්ධ ඉවර කරන්න ඕන. මේක කරනකොට වෙන හැම දෙයක්ම අපරාධයක් තමයි. අපිට නීති පොත බලලා නම් මේක නිර්වචනය කරන්න පුළුවන්. අරක යුද අපරාධ, මේක නිකං අපරාධ, මේක මානහිමිකම් අපරාධ. හැබැයි මේ කොහොම කරත් එකක් පිළිගන්න ඕන, යුද්ධකදී වෙන්නේ අපරාධ විතරයි, වෙන මොකුත් වෙන්නේ නැහැ. කවදාවත් ලෝකෙ හොඳ යුද්ධයක් තිබිලා නැහැ. හැම යුද්ධයක්ම නරකයි. කවදාවත් ලෝකේ නරක සාමයක් තිබිලා නැහැ. හැම සාමයක්ම හොඳයි. ඉතින් අපිට ඒ යා යුතු මාර්ගයේ සොයාගෙන අපේ ඒ නොබෙදි විදේශීය ප්‍රතිපත්තියත් එක්ක අපේ ජනතාවගේ ඉඩම් ටික, ජනතාවගේ අයිතිවාසිකම්, මේ පිටරට මිනිස්සු අපිට උපදෙස් දෙන නිසා නෙමෙයි, අපේ රටේ මිනිසුන්ගේ මානහිමිකම් ආරක්ෂා කරන්න ඕන ඒ අපේ මිනිස්සු නිසා. ඒ අපේකම නිසා අපිට නැති කැක්කුමක් වෙන කෙනෙකුට තියෙන බෑ විදේශීය රටක. ඒ නිසා ඒ විදේශීය රටවල් සමග තියෙන අපේ මිත්‍රශීලීභාවය පවත්වාගෙන විශේෂයෙන්ම මම අවධාරණය කරනවා අපිට ඉන්න ළඟම උදව් කරන්න පුළුවන් මිතුරා තමයි ඉන්දියාව කියලා කියන්නේ. මේ කලාපේ බලවතා විදියට මේ ප්‍රශ්නවලට අපි සාකච්ඡා මාර්ගයෙන් විසඳුම් හොයාගෙන අවශ්‍ය වෙනස්කම් අලුත් ආණ්ඩු ක්‍රම ව්‍යවස්ථාවට අපි කාටවත් පිළිගන්න පුළුවන් හොඳ නීති ප්‍රතිසංස්කරණ කරමින් මේ කටයුතු කිරීම සඳහා අපි පාර්ලිමේන්තුවේ 225 දෙනාම එකාමෙන් කැපවෙමුයි කියන යෝජනාව ඉදිරිපත් කරමින් මම දමුණාංශයට ස්තුතිවන්ත වෙනවා.
බොහොම ස්තුතියි. මීළඟට ගරු ඩග්ලස් දේවනන්ද මන්ත්‍රීතුමා. You have 10 minutes.
நன்றி. சபைகளுக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, இன்றைய கை மீட்க முடியாத நன்கொடை உறுதிகளை முழுமையான நன்றியினம் என்னும் ஏதுவின் மீது கை மீட்டல் சட்டம் மூலம் 2002 25 இலக்க குற்றவியல் கர்மங்களின் போது பரஸ்பர உதவி அளித்தல் சட்டத்தின் கீழான கட்டளை, 2013 ரெண்டாம் இலக்க குற்றவியல் சட்டக்கோவை விசேட ஏற்பாடுகள் சட்டத்தின் கீழான கட்டளைகள் தொடர்பான விவாதத்தில் நாங்கள் இன்று கலந்திருக்கின்றோம். நன்கொடை உறுதிகளை நன்றியினம் என்னும் ஏதுவின் மூலமாக கையீட்டல் குறித்து இங்கே வாத பிரதிவாதங்களை நாங்கள் மேற்கொண்டிருக்கும் நிலையில், யுத்தம் என்கின்ற ஒரு கொடிய நிகழ்வு காரணமாக நமது சொந்த நிலங்களை கைவிட்டு இடம்பெயர்ந்து இருந்த நமது மக்களின் காணிகள் நிலங்கள் பல இன்னும் விடுவிக்கப்படாத நிலையில் நமது மக்கள் அவர்களது சொந்த காணி நிலங்களை வேண்டி அஹிம்ச வழியில் போராட்டங்களை மேற்கொள்ளுகின்ற நிலையில் இந்த விடயம் குறித்து சாதகமான எந்த ஒரு நகர்வும் இடம்பெறாத நிலையிலே நாம் இருக்கின்றோம். யுத்தம் முடிவுற்றதன் பின்னரான காலகட்டமானது எமது மக்கள் தங்களது வாழ்க்கையை மீள அமைத்து கொள்வதற்கான அவகாசம் வழங்கப்பட்டதொரு காலமாக இருந்திருக்க வேண்டும். அது அவ்வாறு அமைந்திருப்பின் இன்று நமது நாட்டில் மிக முக்கிய பிரச்சனைகளாக உருவெடுத்துள்ள ஏனைய தேசிய சர்வதேசிய பிரச்சனைகள் குறித்த தீர்வுகளுக்கு அம்மால் இலகுவாக மோங்கெடுத்திருக்க முடியும். ஆனால் இன்று அந்த நிலை இன்னும் ஏற்படவில்லை என்றே கூற வேண்டும். மேற்படி யுத்தத்திற்கு மோங்கொடுத்திருந்த நமது மக்களின் அனைத்து இழப்புகளையும் ஈடு செய்யக்கூடிய நெறிமுறைகள் அற்றதொரு நிலையில், அம்மக்களின் மீளெழுச்சிக்கான உதவிக்கரங்கள் போதுமான அளவு இல்லாத நிலையில், அவர்களது காணி நிலங்களை விடுவிப்பது, நமது மக்களின் உறவுகளான தமிழ் அரசியல் கைதிகளை விடுவிப்பது, காணாமல் போன உறவுகளை கண்டறிவதற்காக போராடி வருகின்ற நமது மக்களுக்கு ஒரு நம்பிக்கை ஏற்படுத்தும் வகையில் ஒரு உத்தரவாதத்தினை வழங்குவது போன்ற செயல்பாடுகளை மேற்கொள்வது இந்த அரசின் செயல்பாடாக இருக்க வேண்டும். இந்த அரசால் மட்டுமல்ல, எந்த அரசாலும் சாத்தியமற்ற பல விடயங்களை இந்த அரசாங்கம் ஆட்சிக்கு வந்ததும் செய்வதாக தமக்கு உறுதியளித்துள்ளதாக கூறப்பட்டு பாதிக்கப்பட்டுள்ள நமது மக்களிடம் கடந்த பொது தேர்தலின் போது தமிழ் தரப்பு அரசியல்வாதிகளால் வாக்கு கேட்கப்பட்டது, எமது மக்களும் வாக்களித்தனர். ஆனால் இந்த அரசு ஆட்சிக்கு வரமுன் அந்த தமிழ் அரசியல்வாதிகளிடம் என்ன வாக்குறுதிகளை வழங்கியதோ நமக்கு தெரியாது. ஆனால் இந்த அரசியல்வாதிகள் கூறி எமது மக்கள் நம்பி வாக்களித்த எந்த ஒரு விடயமும் இன்னும் தீர்க்கப்படாதுள்ள நிலையில் எமது மக்களது நம்பிக்கையினத்தையே இந்த அரசு சம்பாதித்துள்ளது என்பது மட்டும் தெரிய வருகின்றது. ஆனால் இந்த அரசாங்கத்தாலோ வேறு எந்த அரசாங்கத்தாலோ செய்ய முடியாதவற்றை நாங்கள் ஒருபோதும் கேட்கவில்லை. அவ்வாறு செய்ய முடியாதென தெரிந்தும் இல்லை செய்ய முடியும் என எமது மக்களுக்கு நாம் பொய்யான வாக்குறுதிகளை வழங்குவதும் இல்லை. எனவே எமது மக்களது காணி நிலங்களை விடுவிப்பது என்பது செய்ய முடியாத ஒரு விடயமல்ல. இந்த காணி நிலங்களை விடுவிப்பதன் ஊடாக அம்மக்களால் மீளல முடியும். அவர்கள் மீளழுவதன் ஊடாக அவர்களுக்கான வாழ்வாதாரங்களை அவர்களால் ஈட்டிக்கொள்ள முடியும். எமது மக்கள் தங்களது வாழ்வாதாரங்களை ஈட்டிக்கொள்ள முற்படுவதன் ஊடாக அந்தந்த பகுதிகளின் பொருளாதாரங்களை மேம்படுத்தி கொள்ள முடியும். அதனூடாக நமது நாட்டின் மீதான அந்நிய தலையீடுகளை தவித்து கொள்ள முடியும். எனவே நமது மக்களது அடிப்படை தேவைகளான நமது மக்களின் உணர்வுகளுடன் பின்னி பிணைந்துள்ள தேவைகளை பூர்த்தி செய்ய உடனடி நடவடிக்கைகளை மேற்கொள்ளப்பட வேண்டும் என்பதை இந்த சபையில் இந்த சந்தர்ப்பத்தில் நான் வலியுறுத்தி கூற விரும்புகின்றேன். எமது நாட்டில் எமது மக்கள் தங்களது உரிமைகளை பெறுவதற்காக காலம் காலமாக போராடியே வந்துள்ளனர். அந்த போராட்டங்கள் அஹிம்சவழி போராட்டங்களாக உருவாகியிருந்த நிலையில் இலங்கை இந்திய ஒப்பந்தத்திற்கு முன்னரான தென்னிலங்கை அரசுகளின் மாற்றாந்தாய் மெனப்பாங்கிலான போக்குகள் அதிகரித்ததன் காரணமாகவே ஆயுத போராட்டங்களை நோக்கி அது தள்ளப்பட்டிருந்தது. அந்த வகையில் அந்த ஆயுத போராட்டத்தின் ஒரு வெற்றியாகவே இலங்கை இந்திய ஒப்பந்தத்தின் ஊடான மாகாண சபை முறைமை நமக்கு கிடைத்தது. அதே நேரம் இலங்கை இந்திய ஒப்பந்தத்திற்கு பிந்திய தென்னிலங்கை அரசுகள் குணாம்ச ரீதியில் நல்ல மாற்றங்களை கொண்டிருக்கின்றன என்பதில் எமக்கு நம்பிக்கை உண்டு. இலங்கை இந்திய ஒப்பந்தத்திற்கு பின்னரான எமது போராட்டம் திசை மாறிப்போன ஒரு காலகட்டத்தை நாம் கண்ணிட்டுள்ளோம். அதன் விளைவுகளை நாம் அனுபவித்து வருகின்றோம். அந்த விளைவுகள் எமது மக்களை விட்டு இன்னும் முழுமையாக அகன்று விடவில்லை. அவை அகன்று செல்வதற்கான சந்தர்ப்பங்கள் உருவாக்கப்பட வேண்டும். எமது மக்கள் தொடர்ந்தும் போராட்ட அடிமைகள் அல்ல. எனவே எமது மக்களும் மனிதர்களாக இந்த நாட்டின் ஏனைய மக்கள் கொண்டிருக்கின்ற உரிமைகளை அனுபவிக்கின்ற மக்களாக வாழ வேண்டும் என்பதே எமது எதிர்பார்ப்பாகும். குறுகிய இனவாத செயல்பாட்டாளர்களின் குரலுக்கு அஞ்சியே எமது மக்களின் உரிமைகள் தடுக்கப்படுகின்றது என்றால் தமது உரிமைகள் குறித்து எமது மக்களின் குரலும் கூட அதே இனவாத கும்பலுக்கு சாதகமாகவே பயன்பட்டு வருகின்ற ஒரு சூழல் போக்கினையே இன்று கண்டுவரக்கூடியதாக இருக்கின்றது. எமது மக்களது பிரச்சனைகளை எவரேனும் இனவாத கண்ணோட்டத்தில் பார்ப்பார்களேயானால் அவர்களுக்கு இந்த நாட்டின் மீதும் நாட்டு மக்களின் மீதும் உண்மையான பற்றில்லை என்பதே அர்த்தமாகும். எனவே எமது நாட்டில் எமது மக்களின் உணர்வுபூர்வமான பிரச்சனைகளை முதற்கொண்டு அடிப்படை வசதிகள் அடங்கலாக அரசியல் உரிமை பிரச்சனை என அனைத்து பிரச்சனைகளும் எந்தளவு விரைவாக தீர்க்கப்படுமோ அந்தளவு விரைவாக எமது நாட்டில் சுபிட்சமே மலரும் என்பதில் சந்தேகமில்லை. இவ்வாறான பிரச்சனைகளை தீர்ப்பதற்கு எமது மக்கள் உண்ணாவிரதங்கள் இருக்கும் வரையிலோ அல்லது ஜெனீவா கூட்டுத்தொடர் வரும் வரையிலோ காத்திருக்க தேவையில்லை. எமது பிரச்சனைகளை நாமே தீர்த்து கொள்ள வேண்டும். அதனை சரியாக தீர்த்து கொள்வதற்கு அனைத்து தரப்பாரும் முன்வர வேண்டும் என கேட்டுக்கொள்ள விரும்புகின்றேன். மேலும் வடக்கு கிழக்கு மாகாணங்களை பொறுத்தவரையில் பல்வேறு தரப்பினரால் கோயில்களுக்கு நன்கொடையாக வழங்கப்பட்ட பல ஏக்கர் காணிகள் உள்ளன. இவ்வாறான காணிகளில் குறிப்பிட்ட காணிகள் சிலவற்றில் மக்கள் வசித்து வருகின்ற போதிலும் அவர்களுக்கான உறுதிகள் இல்லாத காரணத்தினால் அரசு மற்றும் அரசு சார்பற்ற நிறுவனங்களது வீடமைப்பு திட்டங்கள் அடங்கலாக ஏனைய உதவிகள் எதனையும் பெற இயலாத நிலையிலே அம்மக்கள் பெரும் பாதிப்புகளுக்கு உட்பட்ட நிலையில் காலங்காலமாக வாழ்ந்து வருகின்றனர். எனவே இத்தகைய மக்களுக்கு வசதியாகவும் மேலும் காணிகளின்றி அவதியுற்றுகின்ற மக்களுக்கு வசதியாகவும் வாய்ப்பாகவும் ஒரு விசேட ஏற்பாட்டின் கீழ் குறிப்பிட்ட கால குத்தகை என்ற அடிப்படையில் இந்த காணிகளை கொண்டிருக்கின்ற கோயில்களுக்கு ஒரு வருமானம் என்ற வகையில் குறிப்பிட்டதொரு நியாயமான தொகையினை வழங்கி அக்காணிகளை பெற்று உறுதிப்பத்திரங்களுடன் காணி இல்லாத மக்களுக்கு பயந்தளிப்பதற்கான நடவடிக்கைகளை மேற்கொள்ள முடியும். இது தொடர்பில் இந்த அரசு உரிய கவனம் எடுக்க வேண்டும் என கேட்டுக்கொள்கின்றேன். அத்துடன் எமது பகுதிகளில் காணப்படுகின்ற காணி பிணக்குகளை தீர்த்து வைப்பதிலும் துரிதமான செயல்பாடுகளை முன்னெடுக்கப்பட வேண்டியுள்ளதையும் இங்கு நான் சுட்டிக்காட்ட விரும்புகின்றேன். தமிழ் அரசியல் கைதிகளின் விடுதலையானது இன்னும் சாத்தியப்படாத ஒரு விடயமாகவே உள்ளது. தமிழ் அரசியல் கைதிகளோ அல்லது அவர்களது உறவினர்களோ உண்ணாவிரத போராட்டங்கள் இருந்தால்தான் இந்த கைதிகளின் விடுதலையை பற்றி பேசுவதற்கு கைதிகளை விடுவித்து தருவோம் நமக்கு வாக்களியுங்கள் என வாக்குறுதிகள் வழங்கி அந்த கைதிகளின் உறவினர்களிடமிருந்து வாக்களை பெற்று வந்தவர்கள் பழகிப்போயுள்ள இன்றைய நிலையில் அந்த கைதிகளின் விடுதலையை பற்றி இந்த சபையில் மீண்டும் வலியுறுத்த விரும்புகின்றேன். தங்களது உறவுகளை சிறையிலிருந்து விடுவித்து தருவதாக தொடர்ந்தும் வாக்குறுதிகளை வழங்கி தங்களது வாக்களை மாத்திரம் கடந்த காலங்களில் பெற்று அரசியல் பதவிகளை பிடித்து கொண்டவர்கள் மீது தற்போது எமது மக்கள் நம்பிக்கை இழந்து விட்டனர். இந்த நிலையில் தன்னை கொலை செய்த வந்த நபரையே பொது மன்னிப்பின் அடிப்படையில் விடுதலை செய்த மேன்முதங்கிய ஜனாதிபதி மைத்திரபால சிறிசேன அவர்கள் தமிழ் அரசியல் கைதிகள் விடயத்திலும் தலையிட்டு அவர்களது மனிதாபிமான அடிப்படையில் சிறையிலிருந்து விடுவிப்பதற்கு முன்வர வேண்டும் என கேட்டுக்கொண்டு கடந்த 70ஆம் ஆண்டுகளில் இந்த மத்திய வகுப்பு திட்டம், படித்த வாலிபர் குடியேற்ற திட்டம், குடியேற்ற திட்டங்கள், மற்றது வனவள பாதுகாப்பு திட்டங்கள் என பல திட்டங்கள் கடந்த காலங்களில் செயல்முறைக்கு வந்திருந்தாலும் அந்த காணிகளில் குடியிருக்கின்ற மக்கள் கிட்டத்தட்ட 25-30 வருடங்களாக குடியிருக்கின்ற மக்கள் அந்த உரிமை இல்லாமல் இருக்கின்றபடியினால் அந்த மக்களுக்கும் ஒரு விரைவான காணி கச்சேரி ஒன்றை நடத்தி அந்த மக்களுக்கான உரிமையை பெற்றுக் கொடுத்து அவருடைய வளமான எதிர்காலத்துக்கான வசதியை ஏற்படுத்தி கொடுக்க வேண்டும் என்றும் கௌரவ அமைச்சரிடம் கேட்டுக்கொண்டு இந்த சந்தர்ப்பத்துக்கு நன்றி கூறிவிட விரும்புகிறேன்.
தேங்க்யூ. நெக்ஸ்ட் ஹானரபிள் ரவ் ஹக்கீம்.
கரு மூலாசனாரூட மந்திரி துமனே, மட மே மே மம மகே காலேட்ட அமத்தரவ சல்மான் மந்திரி துமாகே காலேத் எக்கத்து கரண்டாய்க்கில் இல்லைனா இத்துமா.
யெஸ் 10 minutes, you have 15.
யெஸ் ஐ டேக் த போத் த டைம்ஸ். தேங்க்யூ.
யாத்தரம் மே மோதே சியானி மந்திரி துமே மூலாசனேட் பண்ணோம்.
பிஸ்மில்லா ரஹ்மான் ரஹீம். ஆனரபிள் ப்ரிசைடிங் மெம்பர், ஐ எம் கிளாட் தட் ஐ எம் ஏபிள் டு ஸ்பீக் ஆன் திஸ் டிபேட் வைல் யூ ஆர் ப்ரிசைடிங். சின்ஸ் யூ ஆல்சோ அ மெம்பர் ஆஃப் த லீகல் ப்ரொஃபஷன், யூ வில் அண்டர்ஸ்டாண்ட் தி நிட்டிகிரிட்டிஸ் ஆஃப் திஸ் பர்டிகுலர் பீஸ் ஆஃப் லெஜிஸ்லேஷன் தட் தி ஆனரபிள் மினிஸ்டர் இஸ் wanting passed. Madam presiding member, now Sri Lanka is one of those countries which has a interesting legal history of a variety of systems prevailing in our country. Now, as a matter of fact, all of us know that on the civil side, we treat the Roman Dutch law as our common law. Now, we have a unique position because in the world, Sri Lanka and South Africa are the only countries which follow the Roman Dutch principles to be applicable as our common law principles. In this regard, it is very significant to note that even the Dutch themselves have abandoned the Roman Dutch law, but we among the Commonwealth countries, both South Africa and ourselves, follow Roman Dutch principles in our legal system, particularly when it comes to the common civil law. In this case, particularly, the Honorable Minister proposes to introduce some changes to in fact this change is, or this act is being brought about as a result of a decision handed down by the Court of Appeal in the year 2007, I presume, where an irrevocable deed of gift was permitted to be revoked by the donor for ingratitude by way of a deed of revocation without recourse to courts. Now, this was not the legal position before that judgment. After the judgment, it has created some difficulties, particularly to the banking sector. Now, I am sure the banking sector had lobbied heavily, and has and this act had to be brought to correct the anomalous situation that would have arisen and that had remained in the in our common law. Therefore, we must also remember that previously also governments have come under pressure from the banking sector to reform laws. Particularly, we introduced a Parate execution law, which enabled banks to have a summary procedure to be adopted in forfeiting properties that have been pledged as collateral in loans where cases are pending in courts. So these issues we must realize. I would like to look at it from the point of view of the debtor. Oh, of course, the creditor, sometimes we are overly concerned about the concerns of the creditor. But the debtors themselves also do suffer. In this case, I am sure there are other reasons for such an act to be brought, because if you allow a donee to pledge a property to get some loan from a banking institution, he could, by way of collusion with his own donor, if it is a father or a sibling or any other relative, they could also collude with each other and revoke the deed. That will put the bank into some difficulties. And that perhaps may be the reason why an act is brought, so that an irrevocable deed of gift cannot be revoked without recourse to action in court. So this invariably reverses the position that has been created by the judgment handed down in 2009 in the case Wilson versus Sumanavati and others. So here I would like to pose another question. There appears to be two other grounds on which an irrevocable deed or gift could be revoked. One is when there is a legitimate child being born after the deed or gift have been granted. Then there is another case where other conditions stipulated in the deed or gift is violated by the donee. Now those two causes are not included in this particular legislation. This I raised it with the minister, and minister said, well, we discussed it with the law commission, and for a variety of reasons, the stakeholders and the law commission did not want to include these two other grounds on which an irrevocable deed or gift could be revoked. But of course, the minister kept it open that if necessary, subsequently we can bring in amendments. So I thought I should flag that issue, that since only one ground is being mentioned specifically, that it could impliedly mean that other two grounds cannot be pursued. So that is some matter that needs to be given some consideration, since by implication it would mean that anyone wanting to revoke a deed or gift for those two other reasons may not be able to do it. So therefore, it may be advisable for us to have the other two grounds also included, since the Roman Dutch law very specifically prescribes the other two grounds also as grounds on which an irrevocable deed or gift could be revoked. So while saying that, I must also tell here that the lending institutions always are very cautious in taking collateral. They go through the title report, and if the title report is defective, a person seeking to get a loan for a legitimate purpose cannot get his loan. There are difficulties that he may have to encounter. So if rather than having a legislation of this nature, they could also treat, not that every deed or gift would be revoked. We do not have a presumption that every deed or gift could be revoked by the donor. Now here also we are stipulating a time frame. Within 10 years of the deed being executed, action must be brought. And within 2 years from the cause of action having arisen. So that again causes another problem. What if the donor is incapacitated? What if the donor is dead? What about, say, for instance, the father gives to the elder child? Elder child has been very nasty and was not treating the father properly, and he acted in ingratitude. If other siblings want to bring an action against him, what happens? I mean, these are issues that can arise, and therefore, as a matter of once legislation is being prepared, we need to look at all different types of scenarios that can arise. What if the donor himself is incapacitated to such an extent that he cannot file an action? So therefore, these limitations also, to a very serious extent, constrain and are heavily weighted towards a banking institution, a lending institution, and has not taken into consideration the difficulties that borrowers can face. Of course, I do concede there can be collusion. Those collusion, the issue of collusion between two people, both the donor and the donee, colluding with each other to defraud the bank, could always revoke an irrevocable deed or gift without recourse to courts. And that may be the reason why this is being brought. But yet, what I feel is that the limitation of 10 years from the date of execution action being brought, and that within 2 years from the cause of action having arisen, is also seriously restricting the borrower to be constrained or to be put into difficulties. And therefore, those issues I thought will be, I should highlight. And I must say, as for the Muslim community in this country, we have our own law relating to succession. We have the Muslim Interstate Succession Ordinance, where there is a very clear provision. A deed of gift, which is irrevocable deed of gift, cannot be revoked by the donor. That is the position under the Muslim law, and this certainly will not, in any case, affect the Muslims, because as for Muslims, the Muslim Interstate Succession Ordinance very clearly prescribes, as the Honorable Minister himself is a very reputed civil lawyer. In fact, we have we have been contemporaries in law college and otherwise, and several students have been reading his compendiums on civil law, which he has written profusely, which has benefited students all round. He is quite aware of the Muslim law principles when it comes to interstate succession, since we have our own ordinance which governs the Sharia principles relating to this. While talking about this, I must very cursorily mention about the Muslim personal law reform, which has become a very controversial subject these days in the country. I do not want to speak at length. The Honorable Minister had been good enough to allow the Muslim parliamentarians themselves to decide on what needs to be done in order to reform our own personal laws when it comes to Muslim Marriage and Divorce Act, which inevitably needs some serious changes. But of course, it has become a matter of debate now among even the non-Muslims, particularly when it comes to the age of marriage stipulated in the Muslim personal laws. I do not want to discuss that issue, but of course, reform is necessary, and that reform needs to be progressive. That has to take into account the realities of the current times, but also bearing in mind that the divine law, when it comes to Muslim personal law, is something that cannot undergo very serious radical changes, but with the consent of the Muslim members of parliament, I'm sure the committee that have been appointed, where the former Supreme Court judge, His Lordship Salim Masoof, is presiding a committee which is comprised of many senior legal luminaries from the Muslim community, including former Attorney General Mr. Shibli Aziz, President's Counsel, and also Mr. Faiz Mustafa, President's Counsel, and other important senior civil society members who have been sitting on this for quite a long time, and it is rather overdue, and therefore we expect this committee to quickly finalize the reforms that are necessary and bring forth those reforms to be adopted so that those whatever necessary changes could be brought in. While saying that, let me also digress a little bit to talk about another piece of legislation the Honorable Minister was good enough to bring to the House, was the amendment to the prescription ordinance that was brought last year in order to facilitate the prescription ordinance to be exempted in the case of IDPs who, particularly in the northern east provinces and other provinces, where due to the conflict, those who during the period of the conflict, people have been deprived of their lands due to some duress brought upon them by various armed groups to transfer their lands. They were made to, even their possession was forcibly expropriated from them. In those cases, we have, if the prescription ordinance was to operate, those who lost those lands after 10 years would not be able to lay any claims for their lands. Because of that, we brought in an amendment to the prescription ordinance permitting those people who have been affected to petition the district court in their area to try and abrogate those deeds that have been forcibly executed or by other means of duress. And this issue, in this regard, we urge the Honorable Minister to at least hold some workshops in those areas to educate the people, because they need to know details of this piece of legislation so that they can apply to the district court in their area. So that will allow them to make use of the available provisions and redeem those lands, particularly in the Batticolo district. There have been several complaints by Muslims, and there are other areas where these lands have been taken over during the period of the conflict. So this matter I thought I will flag. In the meantime, I must also talk about a few other issues that concerns issues pertaining to reconciliation in the country that leads to land once again. That I would rather speak about this matter in Tamil so that this record will be properly documented. Gaurava Thalaimadhaangam Uruppinavargale, naan indha vishayam sambandhamaga ungal oodaga indha sabaiyin kavanathukku kondu varalam endru irukiren. Thiruvanamalai maavattathil Nachikuda pradesathil Vellaimanal pradesa seilaga pirivukkulle irukkira Karumalai Uttru பள்ளி என்கிற ஒரு முக்கியமான வணக்கஸ்தலம் இராணுவத்தினரால் கையகப்படுத்தப்பட்டு ஒரு சில வருடங்களுக்கு முன்பு அது சம்பந்தமான ஒரு பெரிய சர்ச்சை எழும்பியது. கிழக்கு மாகாண சபையிலும் சம்பந்தமான பிரேரை ஒன்று கொண்டு வரப்பட்டு அந்த பள்ளிவாயல் இடித்து நாசமாக்கப்பட்டதாகவும் முழுமையாக அங்கிருந்து அகற்றப்பட்டதாகவும் அந்த செய்திகள் வெளிவந்தது 8. அது சம்பந்தமாக கிழக்கு மாகாண சபை முதலமைச்சர் உட்பட அன்றிருந்த முதலமைச்சர் ஏனைய இராணுவ அதிகாரிகள் அந்த இடத்துக்கு போய் பார்வையிட்டு சில கருத்துக்கள் கூறப்பட்ட போது மிக பெரிய ஒரு சர்ச்சை உண்டு கிளம்பியிருந்தது. அதை மீண்டும் கட்டித்தருவதான உடன்பாடுகளும் காணப்பட்டது. ஆனால் அது விஷயமாக ஒரு புராதன வணக்கஸ்தலமாக இருந்த ஒரு இடம் ரெண்டாம் உலக மகாயுத்தத்தின் பிறகு மிக மோசமாக பாதிக்கப்பட்ட நிலையிலும் கூட இந்த கருமலையூற்று பள்ளிவாயல் அந்த இடத்திலிருந்து பலவந்தமாக எடுத்து நொறுக்கப்பட்டு அகற்றப்பட்டது என்பது குறித்த குற்றச்சாட்டுக்கள் இராணுவத்துக்கு எதிராக சொல்லப்பட்டிருந்தது. இராணுவத்தினரும் அதை மீண்டும் கட்டுத்தருவதான உடன்பாடுகளை கண்டு அதற்கான சில வேலை திட்டங்கள் ஆரம்பிக்கப்பட்டிருந்தன. இந்த நிலையில் ஒரு சில தினங்களுக்கு முன்பு பிப்ரவரி மாதம் 15 திகதி இட்டு பட்டினமும் சூழலும் திருகோணமலை பிரதேச செயலாளர் காணி எடுத்த சட்டத்தின் 4 பிரிவின் பிரகாரம் ஒரு வர்த்தமான அறிவித்தலை வெளியிட்டிருக்கிறார். இதே பிரதேசத்தை மீண்டும் சுவீகரித்து இராணுவத்தினர் தங்களுடைய படை முகாமை விஸ்தரிப்பதற்காக இந்த பிரதேசத்தில் இருந்து கிட்டத்தட்ட 4.65 ஹெக்டேர் விஸ்தீரமான காணியை இது கிளப்பன்பர்க் எனப்படும் பிரதேசம். இந்த கிளப்பன்பர்க் குடா என்பது மிக வசீகரமான கடற்கரை பிரதேசம். அந்த பிரதேசத்தில் இருக்கிற இந்த பாரிய காணியை கிட்டத்தட்ட 4.65 ஹெக்டேர் விஸ்தீரமான காணியை சுவீகரிப்பதற்கான ஒரு வர்த்தமான அறிவித்தல் வெளியிடப்பட்டிருக்கிறது. குறிப்பாக கருமலையூற்று நாச்சிக்குடா பிரதேசத்தில் முஸ்லிம்கள் பெரும்பான்மையாக வாழுகிற ஒரு பிரிவில் இருக்கிற இந்த காணி எந்த தனியாருக்குரியது என்று கூட குறிப்பிடாமல் பேர் யார் உரித்தாளர் என்று தெரியாத ஒரு நிலையில் இவ்வாறான ஒரு காணியை அவர்கள் நாங்கள் சுவீகரிக்கப் போகிறோம் என்று அறிவித்திருப்பது, அதிலும் குறிப்பாக ஏற்கனவே சர்ச்சைக்குரிய விஷயமாக இனம் காணப்பட்டு முஸ்லிம்கள் காலங்காலமாக பாவித்து வந்த ஒரு பள்ளி வாயிலை இடித்து நொறுக்கியதான குற்றச்சாட்டுகள் இருக்கிற பின்னணியில் இந்த நல்லிணக்க செயல்பாடுகளை முன்னெடுக்கிற ஒரு சூழலில் அந்த பிரதேசத்தை தங்களுடைய இராணுவ நடவடிக்கைகளுக்கு அல்லது படை முகாமை விஸ்தரிப்பதற்கான நோக்கத்தில் சுவீகரிப்பதற்காக முயல்வது என்பது மிக மோசமான ஒரு செயல்பாடு என்பதை குறித்து எங்களுடைய கண்டனத்தை நாங்கள் தெரிவிப்பது மாத்திரமல்ல, இதிலிருந்து இராணுவம் தவிர்த்து கொள்ள வேண்டும். அதே நேரம் நல்லிணக்க
செயல்பாடுகளின்
அடையாளமாக இந்த விஷயத்தில் ஒரு விட்டுக் கொடுப்பை செய்ய வேண்டும். இது ஒருவருக்கும் தெரியாமல் மிக இரகசியமாக செய்யப்பட்ட ஒரு விவகாரமாக நாங்கள் காண்கிறோம். இது விடயம் குறித்து இந்த வர்த்தமானிய அறிவித்தலின் பிரதியொன்றையும் என்னுடைய பேச்சின் பதிவின் அம்சமாக பதிவிடுமாறும் வேண்டி இந்த சந்தர்ப்பத்துக்கு நன்றி கூறி அமைகிறேன். நன்றி.
பூமி ஸ்தூதி. இலங்கட்ட கரு சீதரன் மந்திரி துமா. Yes, Avasaradina.
Now, with regard to these very pertinent questions that were raised by Honorable Minister Rauf Hakim, one thing is that we passed the prescription special provisions law to accommodate those people who have been deprived of their rights to litigate for their properties, especially in the northern and eastern provinces, due to the conflict. Now, that the duration of that law is, I think, only 2 years. And we have held a couple of workshops, but now I want to bring to his notice that we have already, our secretary to the ministry has already had discussion with the Bar Association of Sri Lanka, and we are going to educate the people before that time period is elapsed that they must be given that opportunity to make use of their this opportunity to vindicate the rights. The other matter Honorable Minister raised was that there are other two grounds in addition to the gross ingratitude where one can, donor can revoke an irrevocable deed. That is one, when there is a legitimate child is born after the execution of the deed of gift. And the other one where the conditions have been breached by the donee. Now, in fact that we discussed this matter in length and there is no any effect of this particular judgment to those two grounds. That is why that we thought if necessary we can make some adjustment. That we left those two grounds intact without interfering into that. We wanted to rectify the mistake that has been done as a result of this wrong interpretation. The other one, Honorable Minister, is about the 10 years period, that there can be confusion. In fact, the basis for which that we took the 10 years is, even if one person possesses a land, possibly, which he has no rights, interest whatsoever, still in terms of Section 3 of the Prescription Ordinance, irrespective of all the other criterion, that he acquires the title. And therefore, that when you have to revoke a deed on a basis of this nature, there has to be some limitation. Then only that there will be a certainty about the title. Therefore, we thought it fit that the 10 years period is the sufficient period for them to file an action to revoke a deed on the ground of gross ingratitude. Of course, after 10 years, even if there is any ingratitude, can't help it because that there has to be a certainty with regard to the title owners. Thank you very much.
බොහොම ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා. ගරු මුතු කුමාරණ මන්ත්‍රීතුමා.
දැලක් සමාජ අඩුයි. ඉතින් ඔබතුමා අවුරුදු 10ක අපි සාමාන්‍ය ඩෙමෝපික් අවුරුදු 35 හරි 40 හරිදී බාර මෙහෙම දුන්නොත් දඩුවෙකුට හරි කාට හරි උගේ වයස එනකොට අවුරුදු 10ක් පයින්නවා. එතකොට මං හිතන්නේ ඒකෙදී අර සමාජයට වෙන අසාධාරණ මේ පනත තුලින් වෙන්නේ. මොකද එදි මම පිට අවුරුදු 10න් පස්සේ මේ තිරි ආපහු මේක හරවා ගන්න බැරි වෙනවා. ඔබතුමා කියන විදිහට කාලාරෝධ පනත 90. එහෙමනම් අත්‍ය වශයෙන්ම මේකේ බලාපොරොත්තුන මූලික හරයක් සිද්ධ වෙන්නේ නැහැ කියන එක තමයි මගේ පෞද්ගලික හැඟීම.
ඔව් ගරු හැමතුමා.
ඉතක කෙටියෙන් ගරු මන්ත්‍රීතුමාගේ ප්‍රශ්නයට. ඔව්. ගරු මන්ත්‍රීතුමනි දැන් ඔබතුමා මතු කරන කාරණය හරවත් කාරණයක්. නමුත් රටක දේපලක් නිකම්ම තියාගෙන සිටීමෙන් රටේ සංවර්ධනයට එකෙන් දායකත්වයක් නැත්තම් එකෙන් ප්‍රතිඵලයක් නැහැ. ඉතින් ඒක නිසා වසර 10ක් කියන කාලය තුල දේපලක් හොරෙන් ගත්ත බලෙන් ගත්ත අපචාරියෙකුට පවා ඒ දේපලේ අනිකුත් කාරණා නොතක හිමිකාරත්වය ලැබෙනවා නම් අපි කල්පනා කරනවා මේ දේපල දීමේදී තිබුණු චේතනාව දීම. ඉතින් ඒක නිසා වසර 10ක් වගේ කාලයක් ඇතුළත ඒ අවලංගු කිරීම සඳහා කාරණාවක් පැන නොනගුණොත් එතකොට ඒ දේපලේ හිමිකාරත්වය තහවුරු කිරීම තුළින් පමණයි දේපලේ සංවර්ධනයක් වෙන්නේ. ඒක නිසා අපි රටේ සංවර්ධනයේ පැත්තත් මේ පනත හරහාම අපි කල්පනාවට අපේ නිරීක්ෂණයට ලක් කරා. ස්තුතියි.
හරි බොහොම ස්තුතියි.